એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ઘણા રસપ્રદ પણ કદાચ થોડા ઓછા ચર્ચાયેલા પાસામાં ઊંડા ઉતરી રહ્યા છીએ, હાસ્યરસ. અને આ સફરમાં આપણા માર્ગદર્શક રહેશે 19મી સદીના એક મુખ્ય લેખક અને વિવેચક નવલરામ પંડ્યા. આપણે એમના હાસ્ય વિશેના વિચારોને સમજવાની કોશિશ કરીશું. આપણી પાસે એમના કેટલાક વિવેચનાત્મક લખાણો છે, કેટલીક નોંધો છે. આપણો હેતુ એ સમજવાનો છે કે નવલરામના મતે હાસ્ય ખરેખર શેમાંથી જન્મે છે. શું એ વાસ્તવિકતાની સીધી નકલ છે કે પછી કંઈક બીજું જ?
બિલકુલ. નવલરામ પંડ્યાનો હાસ્યરસ પરનો જે વિચાર છે ને, એ એમના સમયમાં બહુ જ મહત્વનો હતો. ખાસ કરીને કારણ કે એમના સમકાલીન જેમ કે કવિ નર્મદ એવા કેટલાક સર્જકોને વિવેચકો હતા જે અમુક કૃતિઓમાં વાસ્તવિકતાનો અભાવ જુએ અથવા તો અસંભવિતતા જુએ તો એને ખામી ગણતા. જેમ કે પેલું ભટ્ટનું ભોપાળું, એમાં અસંભવિત પ્રસંગો છે એટલે એમાં શુદ્ધ હાસ્યરસ નથી, એવું એક મંતવ્ય હતું ત્યારે. નવલરામે આનાથી એકદમ જુદી દલીલ કરી. એમનો મુખ્ય મુદ્દો એ હતો કે હાસ્ય તો ઘણીવાર વાસ્તવિકતાની સીધી નકલથી નહીં પણ એનાથી ઉલટું, એટલે કે અસંભવિતતા અને અતિશયોક્તિમાંથી, એમાંથી વધારે મજબૂતાઈથી જન્મે છે.
એટલે નવલરામ એમ કહેતા હતા કે જે વાસ્તવિક ન લાગે, જે અશક્ય જેવું લાગે,
હા,
એમાં પણ હાસ્ય હોઈ શકે.
હા,
અને એટલું જ નહીં પણ એ જ કદાચ હાસ્યનો મુખ્ય આધાર બની શકે.
હા, બરાબર. આ જ એમનો મુખ્ય વિચાર.
આ વિચાર તો જે પરંપરાગત સમજ છે એનાથી થોડો જુદો પડે છે, ખરું ને?
હા, થોડો જુદો તો ખરો.
ચાલો આને થોડું વધુ ઊંડાણપૂર્વક સમજીએ.
હા,
એમનો મુખ્ય સિદ્ધાંત શું હતો?
એમનો કેન્દ્રીય વિચાર એ જ હતો કે યથાતથ્થ નકલ, મતલબ જેવું છે એવું જ બતાવવું, એ હાસ્યરસનું મુખ્ય ઉદ્ગમ સ્થાન નથી. જુઓ, કુદરતનું કે વાસ્તવિક જીવનનું ખાલી પ્રતિબિંબ પાડીએ ને તો આપણને આનંદ થાય, અદ્ભુત લાગે, કરુણા જાગે, વીરતાનો ભાવ આવે. પણ શુદ્ધ હાસ્ય માટે ઘણીવાર વાસ્તવિકતામાં થોડો ભંગ જરૂરી છે. એમાં કંઈક તોડફોડ કરવી પડે. પરિસ્થિતિ હોય, પાત્રનું વર્તન હોય કે પછી આખી ઘટના, એમાં કંઈક અસામાન્ય, કંઈક ધાર્યા કરતાં ઉલટું, વિચિત્ર અથવા તો સાવ અશક્ય જેવું તત્વ ઉમેરાય, ત્યારે જ હાસ્યની શક્યતા વધુ મજબૂત બને છે. આ તત્વોને એમણે નામ આપ્યા અસંભવિતતા એટલે કે ઇમ્પ્રોબેબિલિટી અને અતિશયોક્તિ એટલે કે એક્ઝેજરેશન.
રસપ્રદ. એટલે વાસ્તવિકતાનું થોડું વિકૃત પ્રતિબિંબ જરૂરી છે એમ?
હા, એમ કહી શકાય.
પણ આ વિકૃતિ કામ કઈ રીતે કરે? શું દરેક અસંભવિત વાત હાસ્યાસ્પદ હોય એવું તો ન હોય ને?
ના ના, દરેક નહીં. નવલરામ એ પણ સ્પષ્ટ કરે છે, એ વિકૃતિ કે પેલી અસંભવિતતા એવી હોવી જોઈએ જે આપણને ડરાવે નહીં પણ જેનાથી આપણને કૌતુક જાગે, મજા આવે. એમણે આના માટે શબ્દ વાપર્યો છે, નિરુપદ્રવી અદ્ભુતતા.
નિરુપદ્રવી અદ્ભુતતા.
હા, એટલે કે ઘટના અદ્ભુત હોય, વિચિત્ર હોય પણ એનાથી કોઈ ગંભીર નુકસાન થતું ન દેખાય અથવા તો જે નુકસાન થતું હોય એની ગંભીરતા ઓછી કરી દેવાઈ હોય, હળવી બનાવી દેવાઈ હોય. જો એ અદ્ભુતતા ભયાનક લાગે, ડરાવણી લાગે તો પછી હાસ્ય નહીં આવે, એની જગ્યાએ ભયાનક રસ આવી જશે.
બરાબર, બરાબર.
એટલે સૂત્ર કંઈક આવું બન્યું, અસંભવિતતા વત્તા નિરુપદ્રવતા તો હાસ્યની શક્યતા.
હા, બરાબર.
હવે આ સિદ્ધાંતને સાબિત કરવા માટે તેમણે ઘણા બધા ઉદાહરણોનો આધાર લીધો હતો, એમના લખાણોમાં જોવા મળે છે.
હા, ઘણા.
પાશ્ચાત્ય સાહિત્ય, લોકકથાઓ, ગુજરાતી કૃતિઓ બધેથી એમણે દાખલા ટાંક્યા છે. આપણે બધા ઉદાહરણોની આમ લાંબી યાદીમાં તો નહીં જઈએ પણ કેટલાક મુખ્ય ઉદાહરણો પર વાત કરીએ તો એમનો મુદ્દો વધારે સ્પષ્ટ થશે. ચોક્કસ. જેમ કે પાશ્ચાત્ય સાહિત્યમાંથી એમણે ડોન ક્વિક્ઝોટનો ઉલ્લેખ કર્યો છે. એક પાત્ર છે જે પવનચક્કીઓને રાક્ષસ સમજીને લડવા જાય અથવા તો ઘેટાના ટોળાને દુશ્મનનું લશ્કર માનીને હુમલો કરે. હવે વાસ્તવિક દુનિયામાં આવું થોડું સંભવ છે, નથી, પણ એ પાત્રની જે ધૂંધ છે, એની ભ્રમણા અને એના લીધે જે પરિસ્થિતિ ઊભી થાય છે એ એટલી અસંભવિત છે અને છતાં એ પાત્ર માટે તો સાવ ગંભીર છે એટલે આપણને હસવું આવે, એ પાત્રની મૂર્ખાઈ પર કે એના ભોળપણ પર. એ હાસ્ય છે જે અસંભવિતતામાંથી જ જન્મે છે.
અને પેલું ગુલિવર્સ ટ્રાવેલ્સ, એનું શું? નાના માણસોના દેશમાં જવું, પછી મોટા રાક્ષસી માણસોના દેશમાં પહોંચવું, આ આખી કલ્પના જ અસંભવિતતાના પાયા પર છે.
બરાબર. છતાં એમાં સમાજ અને માણસના સ્વભાવ પર જે કટાક્ષ છે તે હાસ્ય દ્વારા જ બહાર આવે છે ને?
હા, સાચી વાત.
શેક્સપિયરના નાટકોમાંથી પણ એમણે ઉદાહરણો લીધા. કોમેડી ઓફ એરર્સ, એમાં બે જોડિયા ભાઈઓ અને પાછા એમના બે નોકરો પણ સરખા દેખાતા. અને એવી ગૂંચવણ ઊભી થાય છે કે પત્ની પણ પોતાના પતિને નથી ઓળખી શકતી.
હા, એ તો બહુ જ ગૂંચવાળાવાળું નાટક છે.
હા, આ અત્યંત અસંભવિત ગોટાળો છે, પણ એના પર જ આખું નાટક રચાયું છે અને એ ખૂબ હાસ્ય પેદા કરે છે. એવી જ રીતે મર્ચન્ટ ઓફ વેનિસ, એમાં શાઇલોક પેલી શરત મૂકે છે કે દેવાદારના શરીરમાંથી એક પાઉન્ડ માંસ કાપી લેવું.
ઓહો,
આ કેટલી ક્રૂર અને લગભગ અશક્ય માંગ છે. અહીં કદાચ સીધું હાસ્ય નથી આવતું.
ના, એમાં તો નથી આવતું.
પણ એ પાત્રની અતાર્કિક જીભ અને પરિસ્થિતિની જે વિચિત્રતા છે એમાં એક પ્રકારનો વ્યંગ્ય છે, કટાક્ષ રહેલો છે. નવલરામના મતે આ અતિશયોક્તિનું ઉદાહરણ છે.
એટલે લેખકો જાણી જોઈને વાસ્તવિકતાના નિયમો તોડે છે, પાત્રોને અતિરંજિત બનાવે છે જેથી હાસ્ય પેદા કરી શકાય.
બરાબર.
અને આ ફક્ત ક્લાસિક સાહિત્ય પૂરતું જ સીમિત નથી લાગતું, આપણા લોકપ્રિય ટૂચકાઓમાં પણ આ જોવા મળે છે, ખરું?
હા, અને નવલરામે એના પણ બહુ સરસ ઉદાહરણો આપ્યા છે. પેલો એક જાણીતો ટૂચકો છે ને, જેમાં રોમન બાદશાહ એક ગામડિયાને મળે છે જેનું મોઢું બરાબર બાદશાહ જેવું જ દેખાય છે.
હા હા.
માશાન મજાકમાં પૂછે છે કે શું તારી માં ક્યારે શહેરમાં આવી હતી? ત્યારે પેલો ગામડિયો તરત જવાબ આપે છે, ના મહારાજ, પણ મારો બાપ જરૂર આવ્યો હતો.
હવે વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ સામાન્ય માણસ બાદશાહ સામે આવો જવાબ આપવાની હિંમત કરે ના કરે? આ જવાબની જે તોછડાઈ છે અને આખા પ્રસંગની જે અસંભવિતતા છે એ જેને રમૂજી બનાવે છે.
અને પેલી પુરાણી અને ડોશીની વાત, એ પણ બહુ જાણીતી છે.
હા, ડોશી કથા સાંભળીને બહુ રડે છે. પુરાણી મનમાં ને મનમાં ખુશ થાય કે વાહ, મારી કથાની કેવી અસર થઈ. પણ પછી ખબર પડે છે કે ડોશી તો ભટ્ટીજીના રાગડા સાંભળીને પોતાની મરી ગયેલી પાડીનું બરાડવું યાદ કરીને રડતી હતી.
બરાબર. આ પુરાણીના અભિમાન પર કેવો કટાક્ષ છે.
અને એ પણ કેટલું અસંભવ કે ડોશી રડવાનું આવું કારણ આપે.
ખરેખર નવલરામ અહીં નોંધે છે કે આ ટૂચકો કદાચ કવિઓ, ભટ્ટો કે પંડિતોનું જે ખોટું અભિમાન હોય ને એની મજાક ઉડાવવા માટે જ બન્યો હશે. વાસ્તવિક જીવનમાં આવું બને કે ન બને એ મહત્વનું નથી, પણ એની અસંભવિતતા જેનો જીવ છે. અહીં અસંભવિતતાનો ઉપયોગ સામાજિક કટાક્ષ માટે બહુ અસરકારક રીતે થયો છે. એ જ રીતે નમાજ પડતા મુસ્લિમને બકરો ટક્કર મારે કે પછી પેલો પાદરી ઠપકો આપે ને વૃદ્ધ માણસ પોતાના સર્જનહાર વિશે વિચિત્ર જવાબ આપે, આ બધી પરિસ્થિતિઓ એટલી અસામાન્ય છે કે તે હાસ્ય જન્માવે છે.
આ ઉદાહરણો પરથી એ તો સ્પષ્ટ થાય છે કે નવલરામનો મુખ્ય ભાર અસંભવિતતા અને અતિશયોક્તિ પર હતો. એમણે ગુજરાતી સાહિત્યમાંથી પણ આવા ઘણા ઉદાહરણો આપ્યા હશે.
હા હા, બિલકુલ. એમણે રમૂજે દિલ પસંદ જેવી એ સમયની લોકપ્રિય વાર્તામાળાઓનો ઉલ્લેખ કર્યો જેમાં પેલું પત્ર વાંચતા ન આવડે એના કારણે એવી ગેરસમજ થાય કે આખું ગામ ભેગું થઈ જાય અને વાત મારામારી સુધી પહોંચી જાય.
ઓહો.
નવલરામ કહે છે કે આ હ્યુમન નેચરથી વિપરીત છે, લગભગ અશક્ય છે, પણ એમાં રહેલી મૂર્ખાઈ અને પરિસ્થિતિનો જે ઘોટાળો છે એ હસાવે છે. એ જ રીતે પેલી લાલ ભુજરંગની વાતો, ઊંટને ઘરમાં લાવવા માટે છાપરું તોડાવી નાખવું, ભેંસનું માથું માટલામાં ફસાઈ ગયું હોય તો પહેલા ડોકું કાપી નાખવાનું અને પછી માટલું ફોડવાનો હુકમ આપવો.
અરે બાપ રે, આવા મૂર્ખ રાજા અને એની પ્રજાની વાતો. નવલરામ શું એવું માનતા હતા કે આવું ખરેખર બનતું હશે?
ના ના, તેઓ સ્પષ્ટ કહે છે કે આવું ખરેખર બનતું નથી, પણ આ વાર્તાઓ દ્વારા મૂર્ખ, વહેમી અને અવિચારી સત્તાધારીઓ અને પ્રજાની જે માનસિકતા છે એનું ચિત્ર બહુ છટાથી રજૂ થાય છે. એમના મતે આ પાત્રોમાં જે દોષ રહેલા છે એને જો કોઈ રોકટોક વગર પૂરેપૂરા ખીલવા દઈએ ને તો આવા જ રાક્ષસી અને હાસ્યાસ્પદ પરિણામો આવે. કવિની કલ્પના અહીં એ મનોવિકારનું જે પૂર્ણ સ્વરૂપ છે એનું પ્રગટીકરણ કરે છે, જે વાસ્તવિક જીવનમાં કદાચ દબાયેલું રહેતું હોય. એટલે અતિશયોક્તિ અહીં ખાલી હસાવા માટે નથી, પણ એ ચારિત્ર્ય દોષને ઉઘાડો પાડવાનું સાધન પણ બને છે.
આ દૃષ્ટિકોણ બહુ મહત્વનો છે. એટલે કે અતિશયોક્તિ માત્ર મનોરંજન નથી, પણ એ વિવેચનનું પણ કામ કરે છે.
બરાબર.
બિરબલની વાતોમાં પણ બાદશાહ સામે તોછડાઈ ભર્યા જવાબો હોય છે, જે વાસ્તવિકતામાં તો શક્ય જ ન લાગે.
હા, પ્રેમાનંદના આખ્યાનોમાં પણ એમણે ઉદાહરણો જોયા છે. દમયંતી આખ્યાનમાં સ્વયંવરમાં આવેલા રાજાઓ જે ગાંડા જેવી તૈયારીઓ કરે છે, અથવા સુદામા ચરિત્રમાં દ્વારિકા પહોંચેલા સુદામાને જોઈને શ્રીકૃષ્ણ એકદમ ભાવ વિભોર થઈ જાય છે, પણ એ જ કૃષ્ણ જ્યારે શણગાર સજીને આવેલા હોય ત્યારે પોતાની પત્ની રૂકમિણીને નથી ઓળખતા અને એને પાપણી કહીને ધુત્કારે છે.
અરે,
આ પાત્રની અસંગતતા એની અતિશયોક્તિ હાસ્ય જન્માવે છે.
અને દલપતરામ, જેમના હાસ્યને નવલરામ શુદ્ધ જાતિનું ગણે છે, એમનામાં પણ પાત્રો ઘણીવાર આઉટ ઓફ કેરેક્ટર વર્તન કરતા દેખાય છે, નહીં?
હા,
જેમ કે કોઈ ગરીબ માણસને હે ગધેડાના કહીને બોલાવે તો એ ખુશ થઈ જાય. આ ક્યાંથી વાસ્તવિક લાગે?
હા, નથી લાગતું.
કે પછી પેલી કેફીની પત્નીના મજાક ભર્યા લાગતા શબ્દો, જેની પાછળ કદાચ કરુણા કે તિરસ્કાર છુપાયેલો હોય.
હા,
મુસલમાન પાત્રનું સાલા તેરા ચલે તો માર ડાલ્યો બોલવું, આ બધું પાત્રના સ્વભાવની અતિશયોક્તિ જ છે જે હાસ્ય પેદા કરે છે.
ભવાઈના વેશો પણ આનું ઉત્તમ ઉદાહરણ છે.
હા, એ તો છે જ.
અડવાનો વેશ, હું એનો અસ્ત્રો, કજોડાનો વેશ, જેમાં પેલો ઘરડો વર નિસરણી માંગીને જુવાન પત્નીનું ચુંબન કરવા જાય.
હળવું હસે છે.
ફકીરનો વેશ, જે બજાર વચ્ચે ઊભા રહીને દુઆ માંગે. આ બધું જ વાસ્તવિક જીવનથી ઘણું દૂર અને અસંભવિત છે, પણ એમાં રહેલો દંભ, સામાજિક કુરિવાજો પરનો કટાક્ષ અને પરિસ્થિતિની વિચિત્રતા એ જ હાસ્યરસનો મુખ્ય આધાર બને છે. નવલરામ ભારપૂર્વક કહે છે કે આ અસંભવના પ્રમાણમાં જ હાસ્યરસની ખૂબી અને એની અસર રહેલી છે.
આ બધા ઉદાહરણોની ચર્ચા પરથી નવલરામનો મુખ્ય સિદ્ધાંત કે ભાઈ હાસ્ય માટે અસંભવિતતા અને અતિશયોક્તિ જરૂરી છે તે તો સ્પષ્ટ થાય છે, પણ મને એ જાણવામાં વધુ રસ છે કે શા માટે આવી અસંભવિતતા કે અતિશયોક્તિ આપણને હસાવે છે. શું નવલરામે એના કારણોની પણ ઊંડી તપાસ કરી હતી? ખાલી ઉદાહરણો આપીને તો નહીં અટક્યા હોય ને?
ના, બિલકુલ નહીં. અહીંથી જ નવલરામનું વિશ્લેષણ વધારે ઊંડાણમાં જાય છે. એમણે ખાલી શું હસાવે છે તે નહીં, પણ શા માટે હસાવે છે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમણે પહેલો મુદ્દો એ મૂક્યો કે કુદરતની સીધી યથાતથ્ય નકલ, જેમ કે સુંદર સૂર્યોદય કે ભવ્ય પર્વત, એ આપણને આનંદ આપે, અહોભાવનો અનુભવ કરાવે, પણ હાસ્યનો નહીં. કારણ કે એમાં કશું અપેક્ષા ભંગ કરનારું કે વિચિત્ર નથી, એ સ્વાભાવિક છે. હાસ્ય માટે કુદરત કે વાસ્તવિકતાની થોડી વિકૃત નકલ જોઈએ, ડિસ્ટોર્ટેડ. એટલે કે જે નિયમિત છે, જે ધાર્યા મુજબનું છે, એનાથી કંઈક જુદું, કંઈક અણધાર્યું.
એટલે આપણી જે અપેક્ષાઓ હોય એનો ભંગ થાય ત્યારે હાસ્યની શક્યતા ઊભી થાય છે એમ.
હા, પણ એ અપેક્ષા ભંગ કેવો છે તેના પર આધાર રાખે છે. જેમ મેં પહેલાં કહ્યું, જો એ અપેક્ષા ભંગ ડરામણો હોય, ભયાનક હોય, તો હાસ્ય નહીં આવે. એટલે જ એમણે પેલો નિરુપદ્રવી અદ્ભુતતાનો ખ્યાલ આપ્યો.
હા,
બાળકો કોઈ વિચિત્ર ટોપી પહેરેલા માણસને જોઈને કેમ હસે છે? કારણ કે એ દ્રશ્ય અસામાન્ય છે, એટલે અદ્ભુત. પણ બાળકને એનાથી કોઈ ખતરો નથી લાગતો, એટલે નિરુપદ્રવી. આ સલામત વિચિત્રતા છે ને, એ હાસ્ય જન્માવે છે. જો એ જ માણસ ડરામણો લાગતો હોત તો બાળક હસવાને બદલે ડરી જાત.
આ સમજાયું. બીજો કયો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો? મને યાદ છે ત્યાં સુધી ઉદ્દેશનો અભાવ કે મૂર્ખાઈ વિશે પણ એમણે વાત કરી હતી.
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. નવલરામ કહે છે કે જ્યારે કોઈ ક્રિયા કે વર્તન પાછળનો ઉદ્દેશ, એનો હેતુ સ્પષ્ટ ન હોય, અથવા તો અત્યંત હલકો કે તુચ્છ હોય, અથવા તો બિલકુલ જ ન હોય, જેને આપણે સામાન્ય ભાષામાં મૂર્ખાઈ કહીએ,
હા મૂર્ખાઈ,
ત્યારે તે હાસ્યનું કારણ બને છે. જેમ કે કોઈ માણસ બહુ મોટા પાયે તૈયારીઓ કરતો હોય, પણ એનું લક્ષ્ય સાવ નાનું કે હાસ્યાસ્પદ હોય. એમણે મોક એપિક્સ એટલે કે હાસ્ય મહાકાવ્યોનું ઉદાહરણ આપ્યું છે.
ઓ,
જ્યાં મહાકાવ્ય જેવી શૈલી અને ગંભીરતાનો ઉપયોગ કોઈ સાવ તુચ્છ વિષય માટે કરવામાં આવે. આ પ્રયત્ન અને પરિણામ, અથવા આયોજન અને ઉદ્દેશ વચ્ચેનો જે મોટો વિરોધાભાસ છે, એ હાસ્ય જન્માવે છે.
એટલે કે જ્યારે કોઈના કામમાં બુદ્ધિ કે તર્કનો અભાવ દેખાય ત્યારે આપણને હસવું આવે છે, પણ શું આ હાસ્યમાં થોડો તિરસ્કારનો ભાવ પણ ભળેલો નથી હોતો? આપણે જ્યારે બીજાની મૂર્ખાઈ પર હસીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણી જાતને એનાથી શ્રેષ્ઠ સમજવાનો ભાવ, એવું કંઈ હોય છે?
નવલરામ આ મુદ્દાને સ્વીકારે છે. એ કહે છે કે ઉદ્દેશ વગરનું કર્મ એટલે મૂર્ખાઈ, અને મૂર્ખાઈ પ્રત્યે સહજ રીતે થોડો તિરસ્કાર ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. પરંતુ જો એ મૂર્ખાઈ એવી હોય કે જેનાથી કોઈ મોટું નુકસાન થતું ન દેખાતું હોય, એટલે કે નિરુપદ્રવી હોય, તો એ તિરસ્કાર સાથે આનંદનો અંશ ભળે છે અને તે હાસ્યમાં પરિણમે છે. જો મૂર્ખાઈ નુકસાનકારક હોય તો પછી ક્રોધ કે ઘૃણા જેવી લાગણીઓ જન્મે, હાસ્ય નહીં. એટલે હાસ્યમાં તિરસ્કારનો અંશ હોઈ શકે છે, પણ એ હળવો નિરુપદ્રવી તિરસ્કાર હોય છે.
અને આશુ, રમૂજી લાગશે તે વ્યક્તિના પોતાના દ્રષ્ટિકોણ પર પણ આધાર રાખે છે ને?
ચોક્કસ. નવલરામ એ પણ નોંધે છે, શું રમૂજી લાગશે તે જોનારની સંવેદનશીલતા, એનું જ્ઞાન, એના પૂર્વગ્રહો, એની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ, આ બધું ભાગ ભજવે છે. એમણે હિન્દુ અને મુસલમાનના રીતરિવાજોનું ઉદાહરણ આપ્યું છે કે કેવી રીતે બંને કોમ ક્યારેક એકબીજાના રિવાજોની અજાણતા કે પૂર્વગ્રહને કારણે મજાક ઉડાવી શકે છે. જે એક સમુદાય માટે સામાન્ય હોય તે બીજા માટે વિચિત્ર અને હાસ્યાસ્પદ લાગે.
આ ઉપરાંત શક્તિહીન દ્વેષ જેવો શબ્દ પ્રયોગ પણ એમના લખાણમાં આવે છે, એનું શું અર્થ થાય?
આ પણ એક રસપ્રદ અવલોકન છે. નવલરામ કહે છે કે જ્યારે કોઈ શત્રુ કે વિરોધી વ્યક્તિ શક્તિહીન હોય પણ છતાં ગુસ્સો કે દ્વેષ બતાવીને નકામા તડફડિયા મારતી હોય, ત્યારે એની એ લાચારી અને મૂર્ખાઈ પર એક પ્રકારનું અભિમાન અને તિરસ્કાર મિશ્રિત હાસ્ય આવે છે, કન્ટેમ્પ્ચ્યુઅસ સ્માઇલ જેને કહીએ. કારણ કે શક્તિ વગરનો રોષ દેખાડવો એ પણ એક પ્રકારની મૂર્ખાઈ જ છે. જો કે અહીં નવલરામ એક મહત્વનો અપવાદ નોંધે છે.
શું?
જો કોઈ દેશાભિમાની કે ધર્માભિમાની વ્યક્તિ શક્તિહીન હોય, છતાં પોતાના સિદ્ધાંત માટે મોતનો ડર રાખ્યા વગર અત્યાચારી શાસક સામે અવાજ ઉઠાવે, તો ત્યાં હાસ્ય નહીં પણ વીર રસ જન્મે છે.
બરાબર.
કારણ કે તે વ્યક્તિ પોતાની હાર નથી સ્વીકારતી, પણ પોતાના અજેય જુસ્સાનું પ્રદર્શન કરે છે. એનો ઉદ્દેશ મહાન છે, ભલે તે શક્તિહીન હોય.
એટલે કે પાત્રનો હેતુ અને એનો સંદર્ભ એ બહુ જ મહત્વના બની જાય છે. એ જ નક્કી કરે છે કે પરિસ્થિતિ હાસ્યાસ્પદ બનશે કે ગંભીર.
બરાબર.
અને શું માણસ પોતાની જાત પર પણ હસી શકે છે? નવલરામે આ વિશે કંઈ કહ્યું છે?
હા, ચોક્કસ. એમણે આત્મહાસ્યની પણ વાત કરી છે. માણસ ઘણીવાર પોતાના ભૂતકાળના નિષ્ફળ પ્રયત્નો, પોતાની ભ્રમણાઓ, પોતાના તરંગો કે પોતાની મૂર્ખાઈઓ યાદ કરીને હસે છે. જ્યારે વ્યક્તિ પોતાના મોટા મોટા આદર્શો કે ઉદ્દેશો અને એની સરખામણીમાં પોતાના સાવ નાના વામણા પ્રયત્નો કે સાધનો વચ્ચેનું જે અંતર જુએ છે ને, ત્યારે તેને પોતાની અશક્તિ, પોતાની મર્યાદા અને કદાચ પોતાની એ સમયની મૂર્ખાઈ પર હસવું આવે છે. આ એક રીતે પોતાની જાતને સ્વીકારવાની અને પોતાની મર્યાદાઓને હળવાશથી લેવાની પ્રક્રિયા છે.
વાહ, આ તો હાસ્યના મનોવિજ્ઞાનમાં ઊંડો ઉતરવા જેવું છે. તો નવલરામના આ સમગ્ર વિશ્લેષણનો સાર આપણે શું તારવી શકીએ? આ બધી ચર્ચાનો મુખ્ય નિષ્કર્ષ શું નીકળે?
નવલરામના વિશ્લેષણનો મુખ્ય સાર એ છે કે સાહિત્યમાં અને કદાચ જીવનમાં પણ હાસ્યરસ મોટા ભાગે વાસ્તવિકતાના બંધનો તોડીને, અપેક્ષાઓનો ભંગ કરીને, અતિશયોક્તિ અને અસંભવિતતાનો આશરો લઈને જ સર્જાય છે. તે આપણને પાત્રો અને પરિસ્થિતિઓની મર્યાદાઓ, એમની વિસંગતતાઓ, એમની મૂર્ખાઈઓ, એમના દંભ અને એમના વિરોધાભાસો પર હસવા પ્રેરે છે, પણ એવી રીતે કે તેમાં રહેલી નિરુપદ્રવી અદ્ભુતતા આપણને ડરાવવાને બદલે આનંદ આપે. એ કુદરતની સીધી નકલ નથી, પણ કુદરતની વિકૃત એટલે કે અસામાન્ય નકલ છે, જે સ્થાપિત નિયમો અને અપેક્ષાઓને પડકારે છે.
અને આ સમજ આજે પણ એટલી જ સુસંગત અને મહત્વની લાગે છે. લાગે છે ને?
બિલકુલ.
કારણ કે તે આપણને હાસ્યના જુદા જુદા સ્વરૂપોને, પછી તે શેક્સપિયરનું નાટક હોય કે સર્વાન્ટિસની નવલકથા હોય, આપણી લોકકથાઓ કે ભવાઈ હોય, દલપતરામની કવિતા હોય કે પછી આજની સ્ટેન્ડ અપ કોમેડી કે સિચ્યુએશનલ કોમેડી સિરિયલો હોય, એ બધાને વધુ સારી રીતે સમજવામાં અને માણવામાં મદદ કરે છે. નવલરામ આપણને શીખવે છે કે હાસ્ય માટે હંમેશા બધું તાર્કિક, વાસ્તવિક કે સેન્સિબલ હોવું જરૂરી નથી. ક્યારેક અતાર્કિક, અવાસ્તવિક અને નોનસેન્સમાં જ ખરી રમૂજ છુપાયેલી હોય છે.
બરાબર કહ્યું. નવલરામનું વિશ્લેષણ આપણને એ દ્રષ્ટિ આપે છે કે કેવી રીતે સર્જકો જાણી જોઈને અસંભવિત અને અતિશયોક્તિ જેવા સાધનોનો ઉપયોગ કરે છે અને એના દ્વારા માનવ સ્વભાવની વિચિત્રતાઓ, સમાજની રૂઢિઓ અને દંભ કે પરિસ્થિતિની વિડંબનાઓને ઉજાગર કરે છે. ઘડીવાર આ હાસ્યના માધ્યમથી તેઓ બહુ ગંભીર સામાજિક ટીકા કે વ્યંગ પણ રજૂ કરતા હોય છે. એટલે હાસ્ય ખાલી હળવા મનોરંજનનું સાધન નથી, પણ એ વિચારપ્રેરક અને વિવેચનાત્મક પણ હોઈ શકે છે.
આ ખરેખર એક ઊંડી અને વિચારપ્રેરક ચર્ચા રહી. નવલરામે 19મી સદીમાં હાસ્યરસના મૂળને પકડવાનો જે પદ્ધતિસરનો પ્રયાસ કર્યો અને ખાસ કરીને અસંભવિતતા તથા અતિશયોક્તિને એના કેન્દ્રમાં મૂકીને જે સિદ્ધાંત રજૂ કર્યો તે આજે પણ આપણને હાસ્યની પ્રકૃતિ અને એના કાર્યને સમજવા માટે એક મૂલ્યવાન માળખું પૂરું પાડે છે.
અંતે એક વિચાર સાથે આપણે વિરામ લઈએ. જો સાહિત્ય અને કળામાં હાસ્ય મોટાભાગે વાસ્તવિકતાના અતિક્રમણ પર, એટલે કે અતિશયોક્તિ અને અસંભવિતતા પર આધાર રાખતું હોય, તો આ બાબત આપણા પોતાના વાસ્તવિકતાના ખ્યાલ વિશે શું કહે છે? અને આપણને રોજબરોજના જીવનમાં જે બાબતો રમૂજી લાગે છે, શું તેમાં પણ ક્યાંક ને ક્યાંક નિયમો, અપેક્ષાઓ કે ગંભીરતાના ભંગનો આનંદ છુપાયેલો છે? શું આપણે ઓછામાં ઓછું કાલ્પનિક સ્તરે સ્થાપિત વ્યવસ્થા થોડી ખોરવાતી જોવાનો ગુપ્ત આનંદ માણીએ છીએ ખરા?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.